ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरांधानां ज्ञानांजन चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र वचनामृत जी आंक 214 नो आपनो स्वाध्याय चालू छे। अभेद दशा आव्या विना जे प्राणी आ जगतनी रचना जोवा इच्छे छे ते बंधाय छे। एवी दशा आववा माटे ए प्राणीए ते रचनाना कारण प्रत्ये प्रीति करवी अने पोतानी अहमरूप भ्रांतिनो परित्याग करवो। सर्व प्रकारे करीने ए रचनाना उपभोगनी इच्छा त्यागवी योग्य छे अने एम थवा माटे सत्पुरुषना शरण जेवू एके औषध नथी। आ निश्चय वार्ता बिचारा मोहांध प्राणियों नहीं जाणीने त्रणे तापथी बढ़ता जोई परम करुणा आवे छे। हे नाथ, तू अनुग्रह करी एने तारी गति में भक्ति आप, ए उद्गार निकले छे। जगत में परिभ्रमण करतो जीव जगतनी रचना थी ज बंधाय छे। कृपाळु देव कहे छे के बंधावानुं कारण एने हजु अभेद दशा प्राप्त थई नथी। ए अभेद दशा हूँ आ जगत थी भिन्न छू एनी सर्व परिस्थिति सर्व संयोगो सर्व संबंधो आ बधाथी हूँ तो भिन्न छू। इतना माटे अपूर्व अवसर में गायू सर्व सबंधनु बंधन तीक्ष्ण छे दीने विचरसु कव महत पुरुषने पंथ जो अपूर्व अवसर एवो यारे आवशे। बंधन बहुत तीक्ष्ण छे। जगतनु बंधन संसारना संबंधनु बंधन बहुत तीक्ष्ण छे। हूँ एनाथी भिन्न छु एटलू एक रूप थई गयु छे तदाकार जीव थई गयो छे। पोते अभेद छे आनु एने विस्मरण थई गयु छे के हूँ तो अभेद छु आ जगत मारामां प्रवेश करी शकतो नथी। અને એ જ્યાં સુધી આવ્યું નથી ત્યાં સુધી આ રચનામાં એ વારંવાર જોયા કરે છે। એ જેટલો વિસ્તૃત થાય છે જેટલો ફેલાય છે એટલો બંધાય છે। આપણને લાગે કે ઓહો આપણે ઘણી પ્રગતિ કરી આપણે કેટલું બધું જાણ્યું શિક્ષણ લીધું ફોરેન ગયા ફરાણું કર્યું ઢીકણું કર્યું આટલો બહોળો અનુભવ લીધો શહેરમાં જીવન જીવવા માંડ્યા બહુ છે। જેટલો ફેલાય છે એટલો એ જીવ વધુ બંધાય છે। આપણો ફેલાવ એ જ આપણા બંધનું કારણ। આવી દશા લાવવા માટે શું કરવું તો કે જે આ દશા આવવા માટે પ્રાણી તે ક્રાણ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો કે જગત મારાથી બન્યું છે, મેં બનાવ્યું છે. આની અંદર આ બધું વસ્તુ જગત હોતા હૈ સ્વયં પરિણામ, મેં ઉસકા કરતા ક્યાં કામ, હું શું કરવાનો. આ જગતનું પરિણમન, પ્રત્યેક પદાર્થનું પરિણમન સ્વતંત્ર છે, પોતાની સ્વસ્વ ગતિ અપેક્ષાએ છે, સ્વસ્વ શક્તિ અપેક્ષાએ છે. અને એ પુદગળ પદાર્થો પોતાનું નિમિત્ત લઈ અને એ પ્રકારે પોતાનું પરિણમન કર્યા કરે છે. રસ રૂપ ગંધ સ્પર્શ આ એનો સ્વભાવ છે, અને સ્વભાવના પરિણમનથી વ્યક્ત થતું, રૂપવાન થતું આ જગત સમયે સમયે પલટાતું છે. તો એના કારણની અંદરની પ્રીતિ કરવાની છે કે જાણ તું તત્વજ્ઞાન, એનું કારણ શું. જગતની રચનાના કારણને જાણવું એટલે આ જગતનું જે સંચાલન ચાલી રહ્યું છે એનું જે તત્વજ્ઞાન છે, જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે એનું રહસ્ય, એના પ્રત્યે પ્રીતિ કર. તું જાણ કે આ કેમ ચાલે છે. જગતની રચના પ્રત્યે પ્રીતિ છે એના કરતાં એની રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી, એમ જ્ઞાની પુરુષ કહે છે. એનું કારણ શું છે અને કારણની અંદર જીવનો આ જે રાગ ભાવ છે, દ્વેષ ભાવ છે, વિભાવ ભાવ છે, પરભાવ તરફની એની લુબ્ધતા છે, સ્પૃહા છે, આ બધા અનેક પરિબળો, અનંત જીવના અનેક પરિબળોનું સમુચ્ચય, એનો સરવાળો, એનો સમૂહગત પરિણામ એટલે જગત. એની રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. એ કારણ પ્રત્યે પ્રીતિ કરીશ એટલે તને આ જગત આખું સ્વયં સંચાલિત છે એનો ખ્યાલ આવશે. અને સ્વયં સંચાલિત છે એટલે મારું કરતા પણ ક્યાંય ચાલી શકે તેમ નથી. એક તણખલાના બે ટુકડા કરવા જેટલી પણ ક્ષમતા અમે ધરાવતા નથી. આવો જ્યારે તદ્દન અવતરતા ભાવની પરિસીમા પરાકાષ્ઠા ઊભી થાય ત્યારે જગતની અંદર હું તો કંઈ જ નથી, આવી પ્રકારનો અહમરૂપ ભ્રાંતિ છે જે કે મારા કારણે ઘણું છે, આ મેં કર્યું, આ હું હતો ને થયું, આ મારા કારણે બધું ચાલી રહ્યું છે, આવી તો ઘણી ભ્રાંતિમાં આપણે જીવીએ છીએ. અને આપણા જીવવાનું બળ આ જ છે. આપણને એમ લાગે છે કે હજી કંઈક કરી જવું છે, આપણે હજી કંઈક, આપણે સંસારનો આત્માનું કલ્યાણ તો કંઈક કરવાની બાબત નથી, હજી એમ છે કે બે પાંચ વર્ષ હજી જેટલું થાય એટલું કરી લઈ. કેના માટે કરવું છે? આ છોકરા માટે, આ સંબંધી માટે, આ ફલાણા માટે, આ ઢીકણા માટે, આનું તે. હજી તો આ જીવ કરતા ભાવમાં ગળાડૂબ છે, હજી એને સમય છે તો લે આત્મકલ્યાણ કરી લઉં એવો નિશ્ચય હજુ નથી. હજી નિશ્ચય કયો વર્તે છે? હાથ પગ હાલે છે ત્યાં આપણે કંઈક કરી લે. શું કરી લે? આ મનુષ્ય ભવ છે, આવો સુંદર માનવ દેહ છે, આવી પાંચ ઇન્દ્રિયો છે, એની ક્ષમતા છે, આવું સંઘની મન છે, શું કરી લેવું તારે? આ જગતમાં હું કંઈક કરી શકું એમ છું એટલે આ કરી લઉં, તે કરી લઉં, આમ કરી લઉં, આના મકાન બાંધી દઉં, આને પ્લોટ લઈ દઉં, આનો કંઈક ધંધો ઠીક કરી દઉં, આને જરાક કંઈક ઠેકાણે લાગી દઉં. તું ઠેકાણે પડતો ઘણું હવે, અનંતકાળથી રખડપાટ માંડી છે, અનંતકાળથી હે ભગવાન ભૂયલો આયથળો રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું, છતાં હજી કોકરે ઠેકાણે પાડવાની વાતમાંથી નવરો થતો. અરે કોઈને ઠેકાણે પાડવા નથી, તું તારા ઠેકાણે પહોંચી જા. જાસુ સ્વરૂપ સ્વદેશ રે, તારો દેશ કયો છે? મારું પોતાનું ધામ શું છે? મારું સુખનું ધામ, એમાંથી આ બધી બહાર નીકળીને બધી વાત કરવા માંડું છું. કે છે કે અહમરૂપ ભ્રાંતિમાંથી આ જીવ બહાર, એનો પરિત્યાગ કર. ભ્રાંતિનો ત્યાગ, જગતની અંદર કર્તાપણાની ભ્રાંતિ આપણી પોતાની બહુ જ આપણને પકડી રાખે છે, જગત સાથે એટલું જોડાવે છે, ત્યાગ કરવા દેતી નથી. જગતના મોહથી છૂટી શકાતું નથી. એ મોહની પાછળ જો કોઈ પરિબળ હોય તો ભ્રાંતિનું છે કે મારા કારણે ઘણું થઈ રહ્યું છે. એવું મનની અંદર એક એવી ભ્રાંતિ છે કે જીવ એમાંથી બહાર નીકળતો નથી કે આ મારા કારણે ઘણું થઈ રહ્યું છે. આ ભ્રાંતિમાંથી જ્ઞાની પુરુષ કહે છે કે એનો પરિત્યાગ કર, તારે ખરેખર પરિત્યાગ કરવો હોય તો મેં આ છોડ્યું. એ બધું તો ઠીક છે, હવે આખું છોડતા શું છોડી શકવાનો હતો તું? એના કરતાં જે છે એ રહેવા દે બધું. ચક્રવર્તીને 6 ખંડનું રાજ હતું તો એણે કોઈ દી ન કીધું કે આજે આ છોડ્યું ને આજે આ છોડ્યું ને ફલાણું છોડ્યું ને ઢીકણું છોડ્યું, બધું રહેવા દે. તું પહેલાં એની ભ્રાંતિમાંથી બહાર નીકળી જાય ને બધું છૂટી ગયું. એને એક જ કે આમાં મારું કશું નથી અને મારી અભેદ દશા છે, આને હું બે જુદા છે. તો આ ભ્રાંતિનો પરિત્યાગ કરવો, મમત્વનો ત્યાગ, મૂર્છાભાવનો ત્યાગ, પર પદાર્થ પ્રત્યેની અહમ બુદ્ધિનો ત્યાગ, આ ત્યાગ છે. છૂટવું છે કોઈ વસ્તુમાંથી, કોઈ પદાર્થમાંથી, કોઈ બંધનમાંથી, તો એ બંધનના કારણોનો ત્યાગ કરવાનો, એ કારણોનો ત્યાગ કરવાનો. એ બધી વસ્તુ એમને એમ યથાસ્થાને ભલે પડી, કેમકે એ એના પોતાના સ્વભાવના કારણે જગત જગતનું પરિણમન ચાલી રહ્યું છે, પદાર્થનું પરિણમન, પૂતગલનું પરિણમન ચાલી રહ્યું છે. જીવે શું કરવાનું છે? જીવે એમાંથી પોતાની અહમ બુદ્ધિને, મમત્વ બુદ્ધિને, આસક્તિ ભાવને, મોહ ભાવને ખસેડી લેવાનો છે. ત્યાગ એને કહેવાય કે પોતે ખસી જવું, વસ્તુ જ્યાં છે ત્યાં પડી રહેશે અને એનો નાશ એના કાળે થઈ જ જવાનો છે. પાછો એ કંઈ સાચવી રાખે રહેવાની, કારણ કે એનામાં સ્વભાવમાં વિનાશીપણું છે અને અનિત્યપણું છે. જો આવું જ સ્વરૂપ છે અને પલટાતું છે તો પછી એનો નાશ કરવાની કંઈ જરૂર નથી. આપણે એમાંથી દૂર થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય છે. પરિત્યાગની કલ્પના, સંસારનો જેને ત્યાગ કરવો છે ને, સંસારના ઠેકાણે જ ઊભા છે. અનંતા જ્ઞાનીઓએ આ સંસારનો ત્યાગ કર્યો છે તો આ સંસાર ઓછો થયો છે. સંસારના જગ્યાએ છે, જગત જગતની જગ્યાએ છે અને જ્ઞાની એનાથી અલિપ્ત થઈને વયા ગયા. જ્ઞાનીઓ એનાથી અલિપ્ત થઈને વયા ગયા. આ જ મહત્પુરુષોનો પંથ છે કે આ બધા સંબંધનું તીક્ષ્ણ બંધન છે. બંધન સંબંધનું છે. સંબંધ શેના થકી થાય? જીવના ભાવ થકી બંધન થાય. કોઈ વસ્તુ પ્રત્યે આપણો ભાવ ન હોય તો એ આપણને બંધન કરી શકે ખરી? કોઈ વસ્તુ પ્રત્યે આપણો ભાવ ન હોય તો એ વસ્તુ આપણને બંધનરૂપ થઈ શકે ખરી? આપણને આપણા સ્વજનોનું બંધન હોય, પણ દુનિયાભરમાં તો માણસો 4 અબજ રહે છે, આપણને કેનું બંધન છે? આને ખાધું કે ન ખાધું તો આપણને એની ચિંતા રહી કે છોકરાએ ન ખાધું. પણ કેટલાય બિચારા ભૂખા મરે છે, કંઈ બંધન છે આપણને? કંઈ બંધન કરું? કંઈ નથી. બંધન જ્યાં છે ત્યાં પોતાના ભાવનું બંધન છે. અને એ ભાવ પણ જ્ઞાનીઓએ કહ્યું છે જે રાગ દ્વેષ આધારિત ભાવ. જ્યાં જીવનો આ પ્રકારનો મોહ બુદ્ધિ આધારિત ભાવ, એ મુખ્ય બંધનનું કર્મ તો મોહનીય છે. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ જે જે કારણ બંધના તે બંધનો પન તે કારણ છેદ કદશા મોક્ષ પંથ ભવ અંત. ભાઈ, બંધના કારણો છે, એ કારણોમાં છેદક દશા કર એને ઓળખીને, એ જ મોક્ષનો પંથ છે. મોક્ષનો પંથ વસ્તુ વસ્તુની જગ્યાએ રહેવા દે, પણ બંધનું કારણ છે એ જીવનો પોતાનો વિભાવ છે, એ જીવનો કશાય ભાવ છે. એનાથી એનું જીવનું અજ્ઞાન છે. અજ્ઞાન પરિણામ જ્યાં સુધી જીવમાં વર્તે છે ત્યાં સુધી એ આ જગતની રચના સાથે અહમ બુદ્ધિથી અને મમત્વ બુદ્ધિથી પીડાય છે, રાગ ભાવથી જોડાય છે, મોહ ભાવથી એની મમતામાં ફસાય છે. તો એને તો એ મોહભાવને પરીક્ષણ કરવાનો છે, એમાંથી છૂટી જવાનો છે. જે વસ્તુ જ્યાં છે ત્યાં ભલે રહે, પોતે નીકળી જાય છે. મહાવીર ચરિત્રમાં આવે છે, પ્રશ્ન કરે છે યશોદા વર્ધમાન કે તમે અસંખ્ય રાત્રિઓથી ચિંતાની અંદર આ મગ્ન છો, ચિંતન કર્યા કરો છો. એ નાથ, તમને શેની ચિંતા છે? ચિંતા શેની છે? રાય સિદ્ધાર્થ જેવા પિતા છે, ત્રિશલા જેવી માતા છે, નંદીવર્ધન જેવા ભાઈ છે, આવું રાજ છે આપણું, સુખથી ભરેલું છે, રાજમાં રોજ સુખ વર્ધમાન થતું જાય છે એવા રાજમાં તમને આ ચિંતા છે નહીં છે? નિંદ્રા વિનાની રાત્રિ કેમ પસાર થાય છે? વર્ધમાન જસોદાને કહે છે, આ જગતના જીવોના દુઃખથી પીડાય છે, જગતના જીવો ભયથી ત્રસ્ત છે, અમારે જગતના જીવોને મુક્ત કરવા છે. આ કેવી રીતે થશે? મૃત્યુને કોઈ મારી શક્યું છે? હા, મારે મૃત્યુને મારવું છે. કેવી રીતે મરશે? ધર્મથી મૃત્યુ મરે છે. સાચો જે ધર્મ છે, જે સાચો ધર્મને પામે છે એને મૃત્યુનો કોઈ દિવસ ભય લાગતો નથી, એ મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. તમે કેવી રીતે કરશો? તો કે હું સર્વસંગ પરિત્યાગ કરીને માર્ગને ધર્મને પ્રગટાવીશ. હે નાથ, તમે અમારો ત્યાગ કરશો? પ્રશ્ન કરે છે. જેની સાથે અમારા આ તમારી સાથે અમે સંબંધ બાંધ્યા છે, અમારો ત્યાગ કરશો? તો કે જશોદા, તમારો ત્યાગ નહીં, તમારા પ્રત્યે અમારી મોહ બુદ્ધિ છે, એનો ત્યાગ કરશો? અમે કોઈ સ્વજન પ્રત્યે દ્વેષ તિરસ્કાર એની ભાવના નથી કરતા, પણ તમારા પ્રત્યે અમે જે જોડાયેલા છીએ જે બુદ્ધિથી, એ બુદ્ધિનો, અહમ બુદ્ધિનો, મોહ બુદ્ધિનો, મમત્વ બુદ્ધિનો, એનો ત્યાગ કરીશું. આ પરિત્યાગની કલ્પના છે. સાચો જૈન, સાચો શ્રાવક, આજે આપણે બાહ્ય ત્યાગમાં એટલા આંધળા બની ગયા છીએ, વિવેકનું તો કોઈ ભાન જ નથી, અને ધર્મનું વિકૃત સ્વરૂપ બધું માની લીધું છે. આમ કરીએ ને તેમ કરીએ ને એનાથી જાણે મોટા ધાર્મિક થઈ ગયા, ને કંઈ મોટું આપણે ઘણું પરમાર્થ કરી નાખ્યો, ને આપણે તો ઘણા આગળ નીકળી ગયા, ને ઓલો તો કાંઈ નથી કરતો, ને હું તો કેટલો છું. આ બધી મિથ્યા માન્યતાઓ છે. મોહબુદ્ધિ વસ્તુમાંથી છૂટી, મૂર્છાભાવ ગયો, આસક્તિભાવ દૂર થયો, એને અંગે થતા ખેદ પરિણામ અને હર્ષ પરિણામ, એ પરિણામમાંથી હું બહાર નીકળો, વસ્તુ ભલે ત્યાં ત્યારે. સમયે સમયે વિચલિત થતું મન, સમયે સમયે અસ્થિર થતું ચિત્ત, એને કારણે જે સ્પંદનો થાય છે, જે સ્પંદનો કર્મબંધનું કારણ છે, એમાંથી નીકળો, સ્થિરતા છે? વસ્તુ હોવા છતાં એમાં સ્થિરતા છે? કારણ કે વસ્તુનું ગમે તે થાય તો પણ તારી સ્થિરતામાં કંઈ ન થવું જોઈએ. પર પદાર્થ અને સ્વ બંને જગતમાં સાથે જ છે, કે એને રહેવા માટે જુદું નથી કોઈ સ્થાન. પર પદાર્થમાં કોઈ પણ જાતનો સંગ ન કરવો અને અસંગથી રહેવું, એમ જ્યારે જ્ઞાનીઓએ કહ્યું ત્યારે અસંગથી રહેવા માટે ક્યાં જવું? અલોકમાં જવું? અલોકમાં જઈ શકાય? તો લોકાલોકમાં રહેવાનું છે. એ લોકમાં રહેવા માટે લોકની અંદર એક જ દ્રવ્ય રહે, બાકીના બધા દ્રવ્યને શું કાઢી મૂકવાના? જઈ શકે ખરું? એ થઈ શકે ખરું? તો કે ના. તો અસંગ કેવી રીતે? ઠાસો ઠાસ ઉદગળ પરમાણુઓ અને જીવો ભર્યા છે આ જગતની અંદર લોકમાં, તો તું અસંગ કેવી રીતે રહીશ? ભાવથી અસંગ થઈ જા, મોહ બુદ્ધિને આસક્તિ બુદ્ધિથી અસંગ થઈ જા. એની અંદરના પરિણામના એ જે કંઈ છે એના કોઈ ખેદ પરિણામ, કોઈ શોક પરિણામ, કોઈ ઉત્સુક પરિણામ આ જીવમાં ન થાય. એ ક્યારે ન થાય? હું એનાથી ભિન્ન છું, એ મારાથી ભિન્ન છે, હું અભેદ છું, હું અભેદ છું. આ કહે છે કે પોતાની અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. ત્યાગ શું કરવાનો છે એ સમજી લેવું જોઈએ. ત્યાગ આ અહમરૂપ ભ્રાંતિનો ત્યાગ કરવો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના કહી છે. છ પદના પત્રમાં કૃપાળુદેવે આ વાતને કેટલી સરસ રીતે મૂકી છે કે આ જ્ઞાનીઓએ શું કામ કીધું છે, કયા આશયથી કહ્યું છે, કયા પરિણામ માટે કહ્યું છે? તો કે આ જીવની અનાદિની સ્વપ્ન દશા છે, એનાથી એને બે ભાવ ઉત્પન્ન થયા છે. એક ભાવ અહમભાવ ઉત્પન્ન થયો છે અને બીજો મમત્વ ભાવ ઉત્પન્ન થયો છે. અહમમાં એનું હુંનું પણ, હું કરતા પણ ખૂબ જોરમાં પામ્યું છે, અને મમત્વમાં એ જે કાંઈ કરે છે એની સાથે મારાપણાના ગાઢ બંધનથી, મોહના બંધનથી જીવ એના પાસમાં ફસાઈ જાય છે. આ બંને એના બંધનું કારણ છે. આ અહમ છૂટે તો મમત્વ છૂટે. માટે અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો, પહેલા વહેલા ભ્રાંતિનો પરિત્યાગ કરવામાં જો દ્રવ્યના સ્વભાવ જાણીએ, જો વસ્તુનું સ્વરૂપ જાણીએ, જો જગતનું યથાર્થ સ્વરૂપની જો સમજણ આવે, જ્ઞાનીઓએ જે પ્રકારે આ વિશ્વનું સ્વરૂપ બતાવ્યું છે તે જો સમજવામાં આવે તો સ્વ અને પરનું સ્વરૂપ સમજાય. સ્વ અને પરનું સ્વરૂપ સમજાય તો બંને દ્રવ્યની સ્વતંત્રતા સમજાય. બંને દ્રવ્યની સ્વતંત્રતા સમજાય તો બંનેના ભિન્ન પરિણમન સમજાય, અને બંનેના ભિન્ન પરિણામ હોય તો બંને બંને દ્રવ્યો નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એ બે ભેગા હોય તો બે પોતામાં ઠરી જાય, ભેળસેળ ન થાય. પત્રાંક 901 નું જે અદભુત કાવ્ય વેદ વિજ્ઞાનનું, જળ ચેતનનું, પણ અનાદિ મિથ્યાત્વના કારણે આ બંને ભેગા થઈ ગયા છે અજ્ઞાનને કારણે. એ અજ્ઞાન પરિણામ જીવનું જો જાય, એટલે કહે છે કે ક્યારે જાય તો તું પેલા અહમ ભાવને તોડી નાખ, અહમરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો, સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે. એ રચનાના ઉપભોગની ઈચ્છાનો પેલા ત્યાગ કર. આ મારું છે એટલે ભોગવટાની ભાવના પ્રબળ હોય, મારું ન હોય તો ભોગવટાની ભાવના મંદ પડી જાય. પછી તો ભોગવટો કેવી રીતે કરાય? ચોરી છુપીથી કરાય, અપરાધી ભાવથી કરાય. કોઈ જોઈ જશે તો, કોઈને ખબર પડી જશે તો, હું નીચો દેખાઈશ તો, કોકની વસ્તુ ભોગવવી છે ને, મારી તો નથી. અને મારી ભોગવતા હોય તો મારે કોઈના બાપની પડી નથી. આપણું છે ને આપણે કરીએ છીએ ને, આપણે ક્યાં એમાં કંઈ શરમાવા જેવું છે? કે ચોરી કરી છે, બરોબર છે, પણ કોકનું ભોગવવું હોય તો ચોરી કરી છે, હરામખોર તો ચોર છો, દુનિયા આખી તને જોઈ લેશે, તો એ ભોગવી શકશે નહીં. ચોરીથી લીધેલો ધાનનો કોળિયો ચાવવા વિના ગળી જવાનો, કારણ કે ચાવવા જેટલી પણ ધીરજ હોય, કારણ કે એ સમજે છે કે કેવી રીતે આવ્યો છે, તફડાવેલો માલ છે, એનો ભોગવટો કેવી રીતે થાય, ચોરી છુપીથી થાય, કોઈ જુએ નહીં એવી રીતે થાય, ક્ષોભથી થાય, બીકથી થાય, ભયથી થાય, લોકલજ્જાનો ભય લાગે, પોતાની આબરૂ પ્રતિષ્ઠાનો ભય લાગે, ભોગવો ચોરીનો માલ, કોકનો ભોગવો જોઈએ, ખબર પડે કેવી રીતે ભોગવાય છે. ન ભોગવી શકાય. ચોરીના અલંકારોને પણ લોકો, ચોર લોકો ગાડી નાખે કે આ ભોગવી શકાશે નહીં, એનું રૂપાંતર કરો, પકડાઈ જવાય, ભીતિ છે. અહીંયા કહે છે એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી છે, યોગ્ય છે. આ રચનાનો ઉપભોગની ઈચ્છા છોડી દે, કારણ કે આ રચના મારી પોતાની નથી. અહમરૂપ ભ્રાંતિ તૂટી એટલે મારી નથી, અને મારી નથી તો એને ભોગવવાની ઈચ્છામાંથી તું નિવૃત્ત થઈ જાય. એકવાર આ જગતને, એને અને આ વિચિત્ર જગતને કંઈ લેવા દેવા નથી. કૃપાળુ દેવે જુઠ્ઠાભાઈ ઉપરના પત્રમાં 37મા પત્રમાં લખ્યું છે કે તમારા માની લીધેલા મુરબ્બી એટલે પોતે, એને ને આ વિચિત્ર જગતને કાંઈ લેવા દેવા નથી. એક નાનું વાક્ય પણ શું પ્રકાશ કરે છે આપણને, કાંઈ લેવા દેવા નથી. અને એટલા માટે કૃપાળુ દેવની આ કાયોસર્ગ મુદ્રા જોઈ અને લેખે છે, ઓહો, જ્યારે એ દર્શન કરીએ ત્યારે આપણને એ વાક્યનું સ્મરણ થાય કે અમારે એને આ વિચિત્ર જગતને કાંઈ લેવા દેવા નથી. આમ હાથ કરે છે, અમારે શું લેવા દેવા છે, કાંઈ લેવું નથી, કાંઈ દેવું નથી. આ રચનાના ઉપભોગનો પરિત્યાગ કરવો, એ પરિત્યાગ કરતા માટે એમાં જે કંઈ આ અહમ બુદ્ધિ છે એ નીકળી જશે તો પછી હવે તો પારકી વસ્તુ ભોગવવાની છે, અને પારકી વસ્તુ ભોગવવી એ વાત તો બેસે નહીં. માટે ત્યાગ કરો. ત્યાગનું અધિષ્ઠાન કેવું આપ્યું, કેટલું સરસ ત્યાગનું, કેવો ત્યાગ, ત્યાગ કેટલો સરળતાથી જાય. આપણને અજાણતા આપણા હાથમાં કોઈ વસ્તુ આવી ગઈ અને આપણે ટેસ્ટથી એનો ઉપભોગ કરતા હોય, અને કોઈ આવીને કહે કે જરા એક્સક્યુઝ મી, માફ કરજો, આ તમને ક્યાંથી મળ્યું, આ મારું છે, પછી ભોગવવામાં આનંદ આવે, પછી એમ જ કહે કે લે ભાઈ ઉભો રહે, જરા સાફ કરીને આપી દો, લઈ જા, મને ખ્યાલ નહીં, આ તો અહીંયા પડ્યું હતું અને મેં લીધું ને, આ જરા કોઈનું છાપું વાંચતા હોય ને બસની અંદર ટ્રેનમાં, અને છાપામાં પણ જો વાંચતા વાંચતા મજા કરતા હોય ત્યાં ઓલો આવીને કે અમારો છાપો લઈ લો, લઈ જવાય, બધું ઉડી જાય, રસકસ બધા ઉડી જાય, જેવો એનો માલિક મળે. એટલે આપણને એ વસ્તુ પ્રત્યેનું બંધન તૂટે, એનો ભોગવવાનો ભાવ છૂટી જાય. હવે એ ન હાલે, પતી ગયો, એનો મૂળ માલિક આવી ગયો. એમાં જગતનો માલિક કોક છે. જૈન ની અંદર મહાવ્રતમાં એક અદત્તાદાન નામનું વ્રત ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતમાં કર્યું. અદત્તાદાન કેવી પ્રકારનું છે? ઓહો, કોઈ વસ્તુ આપે નહીં તો નધણિયાથી કોઈ વસ્તુ લેવાય નહીં. ભગવાનની વાત પછી એના તરફ દ્રષ્ટિ પણ ન થાય. અને એનું ઉદાહરણ આપ્યું કે મુનિ ચાલ્યા જતા હોય ને દાંતની અંદર કંઈક કસક હોય તો રસ્તે પડેલી સળી પણ મુનિ લે, લઈને ફેંકી જ દેવાની છે, સળી જ છે, તણખલું જ છે, એ પણ લેવું. કેવો વૃત્તિનો સંયમ! ત્યાગ ક્યારે થાય? કે મારું કંઈ નથી, કોઈ મને આપે તો મારે એ લઈ અને મૂકી દેવું, જો ન આપે તો વાત પૂરી થઈ. ભગવાનના શિષ્યો ચાલ્યા જાય છે, ગળું સુકાય છે વિહારથી, અને તલાવડીમાં પાણી છે પણ પીવાય ન પીવાય. અદત્તા દાન છે. કોઈ દેનાર નથી, અને કોઈ દેનાર નથી તો લેનારને કોઈ વસ્તુ લેવાનો અધિકાર નથી, કારણ કે આ જગતનું એક પણ પરમાણુ મારું નથી. પરિત્યાગ કેવો થાય? એક વાર આ મહાવીરના સિદ્ધાંતો બેસે તો ત્યાગ આપોઆપ જીવનમાં આવી જાય. આજે તો બધી જ મમત્વના ભાવને સંગ્રીને ત્યાગને આપણે નાટક કરીએ છીએ. મૂળ ભાવ સાથે તો ક્યાંય જોડાતા જ નથી, અને એને કારણે આ બધું ધર્મની અંદર આડેધડ ચાલ્યું છે. આપણો આપણને ખ્યાલ નથી ત્યાગ શું ચીજ છે. એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એક ઔષધ નથી. આ રચનાના ઉપભોગનો ત્યાગ કેવી રીતે કરવો અમારે પ્રભુ? કેના આધારે કરવો? કેના સહારે કરવો? કેવી રીતે થાય? જગતની વચ્ચોવચ રહીએ અને જગતની રચનાના ઉપભોગની અમારી ઈચ્છાને અમારે શાંત કરવી? તો કે સત્પુરુષના શરણે જા. એના જેવું બીજું એક ઔષધ નથી. આ રોગ લાગુ પડી ગયો છે. શેનો? ભ્રાંતિનો. ભ્રાંતિનો રોગ લાગુ પડી ગયો છે. આખા જગત સાથે મમત્વ બુદ્ધિ થઈ ગઈ છે, આખા જગત સાથે મોહ બુદ્ધિ થઈ ગઈ છે. આ સંબંધની અંદર આ તીક્ષ્ણ બંધન રૂપે સંબંધ થયા છે. હવે આને છોડવા છે તો કેવી રીતે છૂટે? તો અહીંયા ઉપાય બતાવે છે. સત્પુરુષના શરણ જેવું એક ઔષધ નથી. કંઈ પણ દોષ ઉત્પન્ન થયો હોય તો દોષના નિવારણ માટે ઔષધનું સેવન કરવું જોઈએ. અહીંયા કહે છે કે આવો દોષ જ્યારે જીવમાં ઉત્પન્ન થાય, જગત સાથે જ્યારે એકરૂપ થઈ જાય, જગતની રચનામાં અહંબુદ્ધિ આવી જાય અને એના ઉપભોગની વાસનાથી જીવ એના ઉપર સવાર થઈ જાય, ત્યારે એના બંધનમાં જે બંધાતો જાય એમાંથી છૂટવા માટે એને સત્પુરુષના શરણ જેવું બીજું એક ઔષધ નથી. સત્પુરુષનું શરણ નથી. સત્પુરુષના શરણમાં જતા એ બધી જ વસ્તુ દૂર થઈ જશે, કારણ કે અહમરૂપ ભ્રાંતિ એ જ મુખ્ય કારણ અંદર પડ્યું છે, મૂળમાં એ પડ્યું છે. અહમરૂપ ભ્રાંતિ જગત જગતના ઠેકાણે છે, એની રચના એને ઠેકાણે છે, આને ઉપભોગની ઈચ્છા જાગી છે જે, એનું કારણ અહમની ભ્રાંતિ છે. માટે
પાયા કી બાત હૈ નિજ છંદન કો છોડ પીછે લાગ સત પુરુષ કે તો સબ બંધન તોડ.
પાયાની વાત આ છે ભાઈ, નિજ છંદન, અહમરૂપ ભ્રાંતિ, સ્વછંદ, પોતાનું અજ્ઞાન એ જ જે છે એ જ સત્ય છે. આવી ભ્રાંતિ, હું માનું છું, હું સમજું છું, મને બધી જ ખબર છે, હું બધું જ જાણું છું, મારી વાતમાં કોઈ મિનમેખ હોય નહીં. અરે અપીલ નહીં, સવાલ જ પેદા નથી થતો, નો પ્રોબ્લેમ. આપણા બધા શબ્દો તો એવા બધા છે કે જેની સર્વજ્ઞ બેઠો સાક્ષાત. જ્ઞાની કે છે આ નિજ છંદન છે, એને છોડ. પાયાની વાત, નિજ છંદન કો છોડ. પણ કેમ છૂટે? પીછે લાગ સત્પુરુષ કે. કોઈ સત્પુરુષ ને બીજું કઈ શોધમાં?
સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભા શુભ કર્મનો ભોગતા પણું જણાય.
આખા પરમાર્થ માર્ગ ની અંદર મૂંઝાયેલા જીવને હું આ કરું, હું તે કરું, હું શું કરું, કઈ ક્રિયા કરું, કયા શાસ્ત્રો વાંચું, કયા સંપ્રદાયમાં જાઉં, કઈ વિધિ કરું, કયા આચાર કરું, કઈ ક્રિયાઓ કરું, કેવી રીતે કરું, ક્યારે મારો મુક્ત થાય, કેવી રીતે થાય, આ બધાનો એક જ જવાબ, બીજું કઈ શોધમાં. શ્રીમદ રાજચંદ્ર ની કોઈ કૃપા છે? આ પરમાર્થ ની ભૂલ ભૂલામણી ક્યાં જાઓ? ચલ જાઓ, ટપ જાઓ, ઇધર જાઓ, ઉધર જાઓ, શું કરું? તો કે કાંઈ શોધમાં, એકમાત્ર સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ન મળે મારી પાસે. આવું અભય વચન, મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ મોક્ષનો દાતા બેઠો છે, ઉડામણીની વાત નથી, કોઈ શેખી નથી કે લઈ જાય આપણી પાસેથી, મારી પાસેથી લેજે. જા, તારા સ્વચ્છંદને, તારા નિજ છંદનને નાશ કરી નાખ, કોઈ એક સત્પુરુષને શોધી લે. અને કાંત દ્રષ્ટિ, જ્ઞાનીઓનો માર્ગ, અનંતા જ્ઞાનીઓનો માર્ગ એક, આ એક પદની અંદર કહે છે. સાહેબ, આપને મોક્ષ આપવો હોય તો અમને બીજા આગળ શું કામ મોકલો છો? જેવા જીવના ઋણાનો બંધ, જ્યાં જવું ત્યાં જાજે. જે સત્પુરુષ હશે, સત્પુરુષની જાત એક છે, અજ્ઞાનીની જાત અનેક છે. સત્પુરુષની જાત તો એક જ છે, એ તો જે હશે એ તને બંધનથી છોડાવશે, અને જે બંધનથી છોડાવે એ જ સત્પુરુષ, બાકીનો નહીં. છે દુડાડી દીધો તો જા, કોઈ એક સત્પુરુષને શોધી લે, કોઈ એક ગમે તે, અને પછી જો ન મળે, જો સત્પુરુષ હોય ને મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. જીવ જો સત્પુરુષના શરણે જાય, પોતાની યોગ્યતા પ્રમાણે એને સત્પુરુષની યોગ થાય, થાયને થાય જેવી પોતાની યોગ્યતા, એવો એને મળે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ એનું સ્વરૂપ છે. એ વિષય આખો થોડો જુદો છે, પરંતુ આ સત્પુરુષને શોધ. અને કહે છે એના શરણમાં જા, આ પાયાની વાત છે. પીછે લાગ સત્પુરુષ કે તો સબબંધન, તો સંસારના બંધનથી છૂટવાનો એક જ માર્ગ છે, એનું એક જ ઔષધ છે, એનો એક જ ઉપાય છે, સત્પુરુષનું શરણ. અને સત્પુરુષનું શરણ ત્યારે જ લઈ શકાય કે જ્યારે પોતાના સ્વચ્છંદનું, પોતાના અહમનું વિસર્જન કરવામાં આવે. તો હું ઊભો રહું અને સત્પુરુષના શરણે જાઉં, મારો અહમ ચાલુ રહે અને સત્પુરુષના શરણે જાઉં, એવું બનતું નથી. પ્રેમ ગલી અતિ સાંકળી, તામે દો ના સમાય. કબીર સાહેબ કહે છે આમાં તો એક જ ચાલી શકે, બે નહીં ચાલી શકે. તું ને સત્પુરુષ બે ભેગા થઈને તારે જવું હોય તો શું કરવું પડે? તારી જાતને સત્પુરુષમાં સમાવી દે અને ભયો જા. આ સંસારમાંથી આ મુક્તિના માર્ગમાં જવામાં આ પ્રેમ ગલી અતિ સાંકળી છે, એમાં બે નહીં જઈ શકે, એક જ જશે. હવે બે ને જવું છે તો કે જાય, તે સત્પુરુષનો પલ્લો પકડો છે, પણ કેવો પકડ? કે તારી જાતને વિસર્જન કરી દે ને એમાં સમાઈ જા, એટલે પછી બે પહોંચી જશે. એ જશે ને તું જાય, પણ જો સત્પુરુષને ધક્કો મારીને હું જાઉં તો તું રખડીશ અને એને પછાડીશ. તો પીછે લાગ સત્પુરુષ કે તો સબ બંધન. આ બધા બંધન તોડવા માટેનો એકમાત્ર ઉપાય સત્પુરુષનું શરણ. એના જેવું એકે બીજું ઔષધ નથી, સત્પુરુષ જેવું એકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારા મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણેય તાપથી બળતા જોઈ પરમ કરુણા આવે છે. આ નિશ્ચય વાર્તા છે, આ તત્વ છે. આ ન જાણવાને કારણે જગતના મોહાંધ પ્રાણીઓ છે અને બિચારા કીધા, કારણ કે એને કોઈ નાથ નથી, એને કોઈ માર્ગદર્શક નથી, એને કોઈ બચાવનાર, એનો કોઈ હિતેચ્છુ નથી. અનાથી મુનિની અંદર જે કહે છે ને કે હું તો અનાથ હતો. શ્રેણીક મહારાજાએ કહ્યું એને કે કોઈ ન હોય તો હાલ આ મગધનો અધિપતિ તારો નાથ થવા તૈયાર છે. તો કે રાજા તું નાથ છો, પેલા તું અનાથ છો એ કે સનાથ છો એ ખબર પડી તને? એનો વિચાર કર્યો, મારો નાથ થવા નીકળો છો. પોતાની કથની કહે છે અને કથની કહીને શ્રેણીકને થાય છે કે આ અપેક્ષાએ તો હું અનાથ છું, હું પણ અનાથ છું. જગતના જીવો મોહથી પામર અને પાંગડા છે. આપણે જગતના નાથ થવા નીકળ્યા છીએ પણ આપણે પોતે અનાથ છીએ. પર વસ્તુની ગુલામીમાં, પર વસ્તુની પરાધીનતામાં આપણા પ્રત્યેક સુખ અને દુઃખનો આધાર પર સંબંધ, પર કારણ, પર વસ્તુ, પર દ્રવ્ય જ છે. ક્યારે સ્વાધીનતાનો સુખ, ક્યારે સ્વભાવનું સુખ આપણે અનુભવમાં લીધું નથી, એના તરફ આપણું લક્ષ પણ ગયું નથી. તમે પોતે પરિપૂર્ણ છો એમ માનો અને બીજાની અનુકંપા કરો, પણ હું પરિપૂર્ણ છું એવું માન્યતા પણ હજુ જીવમાં ક્યારેય આવી નથી કે હું પૂર્ણ છું, હું પૂર્ણ છું, પરિપૂર્ણ છું, સ્વયં પૂર્ણ છું. મારી પૂર્ણતામાં કોઈના આધારની, કોઈના અવલંબનની, કોઈની પૂર્તતાની આવશ્યકતા નથી. હું સ્વયં પૂર્ણ છું, સ્વભાવથી પૂર્ણ છું. સ્વયં જ્યોતિ સુખધામ, હું તો સુખનું ધામ છું, અનંત સુખનું ધામ છું. મારા ગુણોને જ્ઞાનીઓએ અનંત શબ્દથી વર્ણન કર્યું છે. એની તાકાત કેટલી, જ્ઞાનની તાકાત કેટલી, દર્શનની કેટલી, સુખની કેટલી, વીર્યની કેટલી, ચારિત્રની કેટલી? તો જ્ઞાનીઓ કહે છે અનંત. મોક્ષ સુખ કેવું? તો અનંત, અવ્યાબાધ, એમાં ક્યાંય બાધા ઉત્પન્ન થાય નહીં, એનો કોઈ દી અંત આવે નહીં, અક્ષય, એ કોઈ દી ક્ષીણ થાય નહીં. ઓહો, એને કાળ બળ પણ અસર કરે નહીં. દેશ કાળ સમય આ બધાથી પર જે છે એવું મારું સ્વભાવ, એવું મારું સુખ, એનો હું સ્વામી. હું માત્ર સુખ સ્વરૂપ, હું માત્ર જ્ઞાન સ્વરૂપ. આ લક્ષમાં જીવને આવતું નથી. અને આ લક્ષમાં ન આવે એને જ્ઞાનીઓએ શબ્દ મૂક્યો છે બિચારા, બિચારા. જેમ આપણે સંસારની અંદર કહીએ નમાયા હોય, નબાપ હોય, અનાથ હોય, એ બધા કેવા કહેવાય? બિચારા છે, બિચારા પ્રાણીઓ છે. એટલે પરની દયા ઉપર જીવે છે અને અત્યારે કોઈ એનો હાથ ઝાલનાર નથી, એટલે બિચારા છે. જગતના સંસારનો ક્રમ છે કે કોઈ માથે જોઈ, માં જોઈ, બાપ જોઈ, ભાઈઓ હોય, કાંઈ ન હોય તો કંઈક બિચારો છે. બિચારાને કોઈ નથી, નથી માં, નથી બાપ, નથી ભાઈ, નથી કાકો, બિચારો છે. બિચારો છે એટલે આવી પ્રકારનો અસહાય અવસ્થામાં પડેલો છે એમ જગતના જીવો બિચારા છે. શું કામ બિચારા છે? એના કોઈની જરૂર છે ના, મોહાંત એ મોહથી અંધ થયેલા છે એટલે બિચારા છે, નહીં તો એને તો કોઈના બાપની પડી નથી. પણ મોહથી અંધ થયેલા છે, જગત મોહાંધ છે. કોઈ મતને વળગી પડ્યા છે, કોઈ ક્રિયાને વળગી પડ્યા છે, કોઈ શુષ્ક જ્ઞાનને વળગી પડ્યા છે, કોઈ તર્કથી મોક્ષ થાય એમ માને છે, કોઈ વાદ વિવાદથી મોક્ષ મળે એમ માને છે. મોહાંધ પ્રાણીઓ, એનો મોહ કઈ પ્રકારનો, કેવો વિચિત્ર પ્રકારનો મોહનીય કર્મ છે, એવું વિચિત્ર પ્રકારનું છે કે લક્ષમાં જ ન આવે કે આપણો મોહ ક્યાં છે એ જ ન પકડાય, બાકીનું બધું પકડાય. અને બીજાનો મોહ ક્યાં છે એ તો ખાસ પકડાય, આપણો મોહ જ આપણાથી પકડાતો કે આપણે ક્યાં રોકાઈ ગયા છે. વોટ પ્રિવેન્ટ્સ મી, હું ક્યાં બંધાયો છું એ ખ્યાલ આવતો નથી, કારણ કે ભ્રાંતિમાં છે એટલે ન ખ્યાલ આવે. જો વિચારણાની સ્ટેજમાં હોય તો આવે, અજ્ઞાનની ભૂમિકામાં હોય તો ન આવે. પણ સત્પુરુષના બોધના આશ્રય જે વિચાર કરે તો ભ્રાંતિ તૂટે, અને ભ્રાંતિ તૂટે એમ જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો સત્પુરુષના વચનો, એની વિચારણા, એમાં ઊંડો ઉતરે, એમાં તલ્લીન બને જીવ, એની અંદર એકરૂપ થાય તો એનો ચમત્કાર થાય. એનો ચમત્કાર પોતાની ભ્રાંતિ તૂટે, અંધકાર તૂટે, અજ્ઞાનના પડદ તૂટે, આ બધા જ્ઞાનાવરણીય આવરણ છે, આચ્છાદન છે, એ બધા આચ્છાદનો આવરણો એક પછી એક તૂટતા જાય, અને અંદર સ્વયં જ્યોતિ જે છે એનો પ્રકાશ અનુભૂત થાય. તો એ કહે છે બિચારા મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને, આ જાણતા નથી તો પરિણામ શું થાય, શું વાંધો આવ્યો ન જાણીએ તો. ત્રણેય તાપથી બળતા જોઈ પરમ કરુણા આવે છે. ત્રણેય તાપ, એને તો ત્રણેય તાપ, એક તાપ પણ મારી નાખે એમ છે, અને એને તો ત્રિવિધ તાપથી પીડાતો આ પ્રાણી મોહાંધના કારણે ત્રિવિધ તાપથી પીડાય છે. કયા ત્રિવિધ તાપ છે? આધિ, વ્યાધિ અને ઉપાધિ. હવે એની પાસે મન છે એટલે મનનો તાપ છે આધિ, સતત ચિંતા. કાજી દુબળે ક્યું તો સારે ગાઉં કી ફિકર, સતત ચિંતા, આનું શું, આનું શું, આનું શું થશે, આનું શું થશે, શું થવા બેઠું છે, આ તો કાળ બદલાઈ ગયો, શું થશે, બસ આ ચિંતા જ કરે, રાખો ચિંતા જ કરે, આધીનો તાપ. અરે ભાઈ, જે થવાનું હશે તે બધું આખું એની મેળે ચાલ્યા કરે છે, એમાંથી નીકળે જો સત્પુરુષના બોધથી શ્રાપ મટી જાય. આપણે કદાચ 10 દિવસ એકદમ આમ બેહી ગયા હાથ પલટવા તો જગતમાં શું ઉથલ પાથલ થઈ જશે? કોઈ રાહ જોશે કે આ ભાઈ ક્યારે હવે બહાર આવે, તૈયાર બધું થશે, ત્યાં સુધી બધું પેન્ડિંગ, એક એક કામ પેન્ડિંગ રહેશે, આપણા ઘરનું એક પેન્ડિંગ રહેશે, મ્યુનિસિપાલિટીનું રહેશે, રાજ્ય સરકારનું રહેશે, આ દિલ્હી સરકારનું રહેશે, આ દુનિયાનું રહેશે, એક એક કામ આપણા માટે પેન્ડિંગ રાખશે કોઈ? અરે ભાઈ, કાંઈ રહેતું નથી. ભલભલા ચમરબંધી હેલા ગયા તો મગતરું શું, તું શું જોઈ બેઠો છો કે મારા વિના નહીં હાલે? આધીનું દુઃખ, આધીનો તાપ તે પકડી લીધો છે. કેટલા પ્રકારનો આધીનો તાપ, જેમ જેમ આપણે પોતાના મોહના સામ્રાજ્યને ફેલાવતા ગયા એમ આધીના તાપનું આપણું કાર્યક્ષેત્ર વધતું ગયું. હવે આપણે આપણા કાર્યક્ષેત્રને, ભાઈ તું તારું કુંડાળું નાનું કરને, તું રોજ કુંડાળા ચિત્રા કરસ, અને એને કારણે આધીનો તાપ વધતો જાય છે. તો પેલા એને આધીનો તાપ, માનસિક ચિંતા, એને કહેવાય આધિ, એનો તાપ, આનું શું થશે, આનું શું થશે, આનું શું થશે, એને અને એની સતત એની ચિંતા. પછી વ્યાધિ, વ્યાધિ કેવી? શરીર લઈને બેઠો છે, કેવું શરીર છે? તો કૃપાળુ દેવે કીધું શરીર એ તો વેદનાની મૂર્તિ છે. આ શરીરમાં વેદના વિના શું થાય? આના 3.5 કરોડ રોમરાજી, અને એક એક રોમરાજીની અંદર 2.25 કરોડ 2.25 રોગ થાય એવી એની વ્યવસ્થા. આ શરીરની પ્રકૃતિ, આ પિંડ, એનું બંધારણ કેવું, એ સનત ચક્રવર્તીના કથામાં કૃપાળુ દેવે લખ્યું છે. આ દેહ કેવો છે? રોગનો ભંડાર છે, ખાણ છે, ખાણ, કોઈથી ખૂટે નહીં, દુનિયાભરની મેડિકલ ફેક્ટરી જેટલી નાખવી એટલી નાખો દવાઓની, ફાર્માસ્યુટિકલ વસ્તુ જ પેદા કરો, દવાની ખેતી શરૂ કરી દો, તો પણ આ શરીરમાં જેટલા રોગ મિટાવો એટલા નવા એથી બમણા અને એથી વધારે વિકૃત સ્વરૂપના ઊભા કરવાની તાકાત કોની છે? આ શરીર રોગને આશ્રય કોણ આપે? જગતમાં આમ છે ને તેમ છે ને ગંદકી છે ને ફલાણો, ભલે ને ગંદકી શરીરમાં રોગ ન થાય તો એ બેક્ટેરિયા શું કરવાના હતા, પણ એને આશ્રય કોણ આપે? સમજવાનું છો? આપણે એમ થાય કે અહીંયા આમ થયું ને અહીંયા જંતુ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને મચ્છર આમ થયા છે ને એના બેક્ટેરિયા આવા થયા છે, અત્યારે હવામાં આમ છે, એ બધું થયું. રોગ ક્યારે થાય? કયો? એને શરીર આશ્રય આપે તો થાય કે શરીર આશ્રય ન આપે જ થાય? રોગ એ વ્યાધિનું સ્વરૂપ છે અને પોતાના જ દેહની અંદર એ બધી વસ્તુ ફલિત થાય છે. આ તાપ છે બીજો વ્યાધિનો તાપ, આ વ્યાધિનો તાપ છે. અને વ્યાધિનો તાપ કેવો છે? દેહ સાથે એકતા બુદ્ધિ કરીને આ જીવ બેઠો છે અને દેહ છે તો દર્દ તો આવ્યા જ કરે. દેહ છે ત્યાં સુધી દર્દ આવ્યા કરે. સોયની પાછળ જેમ દોરો, જ્યાં જ્યાં સોય છે ત્યાં દોરો આવ્યા જ કરોડો. સીવતો હોય ને તો એ પરોવે તો સોય, પણ પછી નીકળે શું? દોરો, વળી પાછો આગળ જાય એટલે પાછો ઓલો દોરો. એમ આ શરીરની અંદર રોગ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. કારણ કે આનો સ્વભાવ શું છે? આનો પિંડ શું છે? આનું બંધારણ શું છે? પૂદગળનું બંધારણ છે. અને પૂદગળનું બંધારણ હોવાને કારણે કોઈ પણ રોગજન્ય અવસ્થા હોય તો એને તરત સહારો આપે, એને આશરો આપી દે. વ્યાધિનો તાપ બહુ આકરો છે. એ વ્યાધિની પીડા, એની વેદના, એટલે કૃપાળુ દેવ કહ્યું દેહ એ તો સાક્ષાત વેદનાની મૂર્તિ છે. ભાઈ આ બીજો તાપ લઈને બેઠો છે. અને ત્રીજો તાપ ઉપાધિનો, ઉપાધિનો તાપ, સ્વજન, મિત્ર, કુટુંબ, પરિવાર, ગામ, દેશ, દુનિયા અને બધો પરિગ્રહ, પૈસો, દ્રવ્ય, મિલકત, માલ, આ બધાની ઉપાધિ એને લાગુ પડી ગઈ. જેટલો પથારો કર્યો એટલી ઉપાધિ વધારી. ઉપાધિને કેની સાથે સંબંધ? જેટલા પ્રમાણમાં એને પથારો કર્યો કે આપણે તો અહીંયા ખાતું છે, આપણે તો વિદેશમાં આપણી પેઢી છે, આપણે તો ફલાણી જગ્યાએ છે, તો વધારે ઉપાધિ કે ઓછી? વધારે. એક એક્સચેન્જ રેટ ફરે તો આપણે જેને અહીંયા જ ખાતું હોય તો આપણને કાંઈ ચિંતા? જે છે એ છે, રૂપિયા છે એટલા છે, પણ ઓલાનું શું થાય? અહીંયાથી હવે જરાક આ દેશમાંથી અહીંયા ફેરવો, અહીંથી આમ કરો, અહીંથી આમ કરો, આમ કરો. આ ઉપાધિનું ક્ષેત્ર વધ્યું કે ઘટ્યું? આ ઉપાધિ છે સંસારની અંદર. અને કદાચ આ બધા તો એવા છે ને ઉપાધિવાળા, એને તો કદાચ એમ કે ને અંતરિક્ષની અંદર એક બેંક ખોલવાની છે તો અહીંયા ખાતું ખોલી આવ્યો, અંતરિક્ષમાં પણ ખાતું ખોલે. અને પાતાળમાં કોઈ બેંક ખોલવાની હોય તો એ ત્યાં એનો મની ઓર્ડર કે ડ્રાફ્ટ કે ડીડીઓ કે ટીટીઓ કે જે થતું એ બધું મોકલે કે આપણે અહીંયા બધી જગ્યાએ સલામત રાખો. અને પછી ત્રણેય લોકની ઉપાધિ કેદા કરે. રોજ છાપું વાંચે મની મેટર્સમાં તો સ્વર્ગમાં શું રેટ છે અને નરકમાં શું રેટ છે, પાતાળમાં શું ભાવ છે અને કઈ કરન્સીમાં ક્યાં છે, આ બસ આની ઉપાધિ કેદા કરે. અરે આ જીવ તો જીવો કેવો આશાના તૃષ્ણાના તંતુથી બંધાયેલો છે આખા જગત સાથે. આ ઉપાધિનું સ્વરૂપ તૃષ્ણાના તંતુથી આ આખા વિશ્વ સાથે કેવો જોડાયેલો છે. અને પછી પાછો ભાષણમાં શું કે, બે રોટલી ખાવી છે આપણે, પણ કાકા બે રોટલી ખાવી છે તો 22,000 ની ઉપાધિ શું કામ કરો તું? જેને બે રોટલી ખાવી એ કેટલો લોટ બાંધે? ઘરમાં આપણે કોઈ બી એમ કહીએ છીએ કે આજ 5 પાલીનો લોટ બાંધજો, કાં તો કે આજ તો હું તમારા ભાઈ 2 જણા છીએ, 2 ખાય ને 2 હું ખાઉં, 4 રોટલી છે, પણ 4 રોટલી ખાવે 4 પાલીનો લોટ બંધાય તો શું કે અડધી વાટકી લોટ બસ છે. કદાચ રસોઈ આવે ને તો એને એમ કહે કે અડધી વાટકીથી વધારે બાંધતા નહીં, વળી વધારે બાંધીને પછી 10 રોટલી પોતાના ઘરે લઈ જશે. ગણતરી તો બહુ પાકી છે કે આપણા ઉપભોગમાં તો આવવાનું નથી, શાક આટલું હો ગરમ બસ છે, વધારે નથી કરવું. નકામું ટિફિન લઈ જાય આપણે શું કામ છે? આમાં શાકભાજીથી પતે છે, પછી મસાલા તેલ બધું સરખું જાય, આ બધો હિસાબ એનો છે. અહીંયા કેટલું ચાલે છે, કેટલું જોઈ છે બધી ખબર છે. તો આપણે આ કેટલી રોટલી ખાવી? તો કે બે રોટલી. કેટલા કપડાં પહેરવા? તો કે 10-12 કપડાં. તો પછી આ ઉપાધિનું પ્રમાણ તે કેટલું રાખ્યું, કારભાર કેટલો રાખ્યો છે? પોતાની જેટલી ઓલા કહે છે ને કે પછેડી હોય એવડી હોડ તાણવી. ભાઈ તો વધારે હોડ તાણીને બેઠો, અને પછી ઉપાધિ આખા સંસાર આખા જગત સાથે આ જીવ જોડાયેલો છે. કોઈ વાર મળેલી વસ્તુ સાથે અને કોઈ વાર જે નથી મળી એને મેળવવા માટેની તૃષ્ણાથી આ જીવ એના તંતુથી જગત સાથે જોડાયેલો છે. એક પણ વસ્તુ એ જુએ છે તો એને એની સાથે મેળવવાની ભાવનાથી વાસનાથી એ ફેલાય છે, અને ન ભેગી ન મળે ત્યારે વાસનાનું રૂપ છે, મેળવવાની ભાવના એ તૃષ્ણા છે, અને લેવાની ઈચ્છા થવી આ મૂળ ઈચ્છા. તૃષ્ણા અને વાસના બહુ સમજવા જોઈએ. પેલા ઈચ્છા ઉત્પન્ન થાય, ઈચ્છા ઉત્પન્ન થાય એટલે પરિશ્રમ, એનો ઉપક્રમ, એનો પુરુષાર્થ, એના પ્રયત્નની દિશા બધી એ જ હોય કે એની બધી ઈચ્છાઓની પૂર્તિ થાય. એટલે એ તૃષ્ણાનું રૂપ છે, જ્યાં સુધી મળી નથી ત્યાં સુધી. અને ન મળે તો અધૂરું રહી ગયું. પછી કાગ વાસના કે એની વાસના રહી ગઈ છે. બ્રાહ્મણને ધોતી આ દો, અરે ભાઈ કોઈને દેવાથી આની વાસના કઈ, આ લઈને ગયો છે એની વાસના ટળવાની છે? કૂતરાને લાડવા ખવડાવો કે એને લાડવા બહુ ભાવતા હતા, એટલે કૂતરાના રૂપમાં આવીને ખાવાનો. શું કલ્પના કરી છે, બાપાને બહુ ભાવતા હતા તો કે કૂતરાને લાડવા ખવડાવો આજે, કા એને લાડવા બહુ ભાવતા હતા અને એની વાસના એમાં રહી ગઈ છે. એટલે વાસના રહી ગઈ છે એટલે ક્યાં ગયો? કૂતરો થયો હશે હવે, અને રાહ જોતો હશે કે આ મારું જે જૂનું ઘર છે એને જાતિ સ્મરણ જ્ઞાન થાય કે આમાંથી કોઈ મારા દીકરાને ભાવ આવે છે કે લાડવો નાખે મને, નાખે ને એવો લાકડી ફટકારે. જો ઘરે લાડવાનું જમણ કર્યું હોય અને ઓલો કૂતરો થયેલો બાપ આવે તો શું થાય? લાકડી ખાઈને જાય, અને ત્યારે એમ થાય કે મારા દીકરા હું મૂકી ગયો અને જલસા કરે છે અને મને લાકડી ફટકારે. સારું છે, જાજુ જ્ઞાન આપણને થતું ભગવાનનો પહાડ માની કે હે પ્રભુ આટલું બધું જ્ઞાનના પ્રકારમાં તે અમને આ જાતિ સ્મરણ જ્ઞાન પ્રભુ તને થયું ને તમે તો મુક્ત થયા. પરમ કૃપાળુ દેવ તમને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને તમે ભગવાન મહાવીરનો બોધ અમને આપ્યો, તમારો ઉપકાર અનંત છે. અમારા જેવાને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો અમે કંઈક ને પાયમાલ કરી નાખીએ કે સાળાને આ બધો હરામખોર બધા અમને દુનિયામાં બધા વેરી જ દેખાય, અને અમને જાતિ સ્મરણ જ્ઞાન થાય તો અમારી વેરની વાસના ઈર્ષાનો અગ્નિ કેવો પ્રજ્વલિત થાય, અમે હવ હારે હિસાબ ચૂકવવા નીકળી પડીએ કે આને આમ કર્યું તો, આને આમ કર્યું તો, કેમ કે બધું જ્ઞાન થયું ને, અને આને જ્ઞાન થયું તો આ મહાવીરે ઉપકારીનું જ્ઞાન થયું. બાકીના બધા 2500 વર્ષમાં તો કેટલા ભવ થયા હશે પણ એકેય ભવની કાંઈ વાત આવે છે? નહીં થયા હોય જીવન, સંસારનું પરિભ્રમણ નહીં આવ્યું હોય, એમાં લેણ દેણના સંબંધ નહીં થયા હોય, એમાં ખાટા મીઠા અનુભવો નહીં હોય, પણ ક્યાંય આ ભગવાન જાતિ સ્મરણ જ્ઞાન થાય એટલે ઓહો વીર પ્રભુના આશિષ્ય, અને વીર પ્રભુએ શું કહ્યું તમને, બસ એ પૂર્તિ કરી નાખી. હવે 2500 વર્ષે મોકો આવ્યો છે, તે સમયે જરા પ્રમાદ આવી ગયો કઈ વાંધો નહીં. મોતીલાલને કહે છે એક લઘુ શંકાના પ્રમાદમાં અમે ચૂકી ગયા અને આટલું ભવાંતર કર્યું, હવે જ્ઞાની પુરુષના યોગમાં પ્રમાદ કરવો ન પાડે. આ સંતની શિક્ષા છે, આના શરણે જાય, આ સત્પુરુષના શરણ જેવું સંસારના ત્રિવિધ તાપને મટાડનાર બીજું એકે ઔષધ નથી. બિચારા મોહાંત પ્રાણીઓ આ વાત નહીં જાણીને ત્રણેય પ્રકારના તાપથી બળતા જોઈને, જ્ઞાનીઓ આપણને કેવા જોઈએ છે? બળતા. આપણને લાગે આપણે એર કન્ડિશનમાં બેઠા છે, પણ જ્ઞાનીઓ કહે છે કે હે જીવ તું એર કન્ડિશનમાં બેઠો છું પણ કેવો છો? સંસારના ત્રણેય તાપથી બળતો છો. કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું, જગતના જીવો પ્રાયે અસાતા જ વેદે છે, ક્યાંક ક્વચિત સાતાનો ઉદય જોવામાં આવે છે તો પણ અંતરદા બળ્યા જ કરે છે. જ્ઞાનીઓની આ દ્રષ્ટિ છે એ જીવે છે, આપણા અંતરદા બળે જ છે. સંસારમાં સ્થિત પ્રાણી ત્રણ પ્રકારના તાપથી થોડા વધતા પ્રમાણમાં પણ બળતો જ છે, બળતો જ છે. એ જોઈને જ્ઞાનીને શું થાય છે? તો કે છે પરમ કરુણા આવે છે. હે નાથ, આ પરમ કરુણા આવે છે એટલે એ તો એવા પુરાણ પુરુષને હાથ જોડીને કે હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. શબ્દ પ્રયોગ ફરીથી વાંચું છું. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ. તારી ભક્તિમાં ગતિ આપ એમ નથી કીધું, આ સ્પષ્ટ થકર. એ બેનો ભેદ સમજાય છે? તારી ભક્તિમાં ગતિ આપ, તારી ભક્તિ કરે ગતિ એમ નહીં, તારી ગતિમાં એને ભક્તિ આપ. કે એને તારી જે ગતિ છે, આ મુક્તિની ગતિ, પરમ ગતિ, આ જે ઉત્કૃષ્ટ ગતિ છે, એમાં એને ભક્તિ આપી, એની ભક્તિ કરા. સંસારની ભક્તિ કરવા બેઠા છે મોહના કારણે. મોહના કારણે જગતના જીવો સંસારની ભક્તિ કરે છે, પર પદાર્થની ભક્તિ કરે છે, જગતની ભક્તિ કરે છે. કારણ કે જગતની રચનાના ઉપભોગની અંદર જોડાયેલા છે અને અહમરૂપ ભ્રાંતિનો છેદ થયો નથી. એટલે એની ભક્તિ તો ખરી, પણ એની ભક્તિ પરિગ્રહની ભક્તિ છે. એની ભક્તિ પરિગ્રહની ભક્તિ, એની ભક્તિ પરદ્રવ્યની ભક્તિ છે, એની ભક્તિ પોતાના કસાયની ભક્તિ છે. તારી ગતિમાં એને ભક્તિ આપ. તારી ગતિ કઈ છે? સંસારથી સર્વથા મુક્તિ. સંસારના એક પણ પરમાણુ માત્રની સ્પર્શના નથી. આવું શુદ્ધ ચૈતન્ય વિલસી રહ્યું છે તારું, એમાં તારા સ્વરૂપને ઓળખી અને તારી ગતિ તરફ જવા માટે જો વિચાર કરે તો એમાં તું એને ભક્તિ આપ. તારી ગતિની ભક્તિ કરે કે અમારે પણ જેવું સ્વરૂપ તારું છે એવું જ અમારે પ્રાપ્ત કરવું છે. જેવું પદ તારું છે, જીન પદ નિજ પદ, એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય. આ લક્ષ્ય એના જીવનમાં કરી દે કે હે જીનેશ્વર, જે જીન પદ તે પ્રાપ્ત કર્યું છે એ જ નિજ પદ મારું છે અને મારે એ જ પદ પ્રાપ્ત કરવું છે. આ નિજ પદ માંથી જીન પદની અંદર જવું છે. આ તારી જીન પદની તારી ગતિ, એમાં મને ભક્તિ આપ. હવે મારી ભક્તિ, મારો પ્રેમ, મારી અર્પણતા, મારો પુરુષાર્થ, આ બધું જ લક્ષ એક જ થાય. લક્ષ જોડાઈ ગયું. લક્ષ કયું થયું? સિદ્ધ પદનું લક્ષ થયું. તારી ગતિમાં ભક્તિ આપ એટલે સિદ્ધ પદનું લક્ષ થયું. અને સિદ્ધ પદના લક્ષની અંદર જીવની ભક્તિ આવે તો જ્યાં ભક્તિ છે ત્યાં અર્પણતા છે. જ્યાં ભક્તિ છે ત્યાં અર્પણતા છે. જીવ અર્પિત થઈ જાય. કોને? આ ગતિને, સિદ્ધ પદને. સિદ્ધને અર્પિત થયેલો જીવ સંસારમાં કેમ રહે? સિદ્ધને અર્પિત થયેલો જીવ સંસાર તરફ એને કેમ ગમે? સંસારની કોઈ રચના એને પ્યારી લાગે? સામાન્ય નાના એવા લૌકિક દ્રષ્ટાંતોમાં કે મને તો વૃંદાવન પ્યારું લાગ્યું, હવે ગોકુળમાં નહીં રહું. વૈકુંઠ જેને વાલું લાગે એ જગતની અંદર શું દિલ્હીમાં રહેવાનું પસંદ કરે કે વોશિંગ્ટનમાં રહેવાનું પસંદ કરે? નહીં, આ જગતનો ન્યાય છે. જ્યાં એને ભક્તિ થઈ, જેની સાથે ભક્તિથી બંધાયો, એને પછી આખું જગત સોનાનું થાય તો અમારે તે તૃણવત છે, પતી ગયો. આખું આ જગત રિદ્ધિ સિદ્ધિ યુક્ત થાય તો અમારે કંઈ કામનું નથી. કારણ કે અમારે તો આ જગતથી પર એવું પરમપદ, એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. આ ભક્તિ, પરમપદની ભક્તિ. ગજા વગરને હાલ મનોરથ રૂપ, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ. થાશું તેજ સ્વરૂપ જો, આ તેજ સ્વરૂપ. હે પ્રભુ, સિદ્ધ પદનું જે સ્વરૂપ તે પ્રાપ્ત કર્યું છે તે જ સ્વરૂપ અમે પ્રાપ્ત કરીશું. હવે અમારી ભક્તિ એમાં જ છે, પોતાના પરમપદની ભક્તિ, પોતાના મૂળ પદની ભક્તિ. મૂળ શુદ્ધ તે આત્મપદ, ઈચ્છે છે જોગી જન અનંત સુખ સ્વરૂપ. આવું અનંત સુખ સ્વરૂપ છે, એમાં જ દિન રાત્ર રહે તદ ધ્યાન મહી. હવે તો એ જ પદ અને એ જ પદની અંદર ભક્તિ. તો કે છે, હે નાથ, તું અનુગ્રહ કર આ પ્રાણીઓ ઉપર, જગતના બિચારા મહાંધ પ્રાણીઓ એના ઉપર અનુગ્રહ કર, તારી કૃપા દ્રષ્ટિ કર. શું કર? કે એને તારી ગતિમાં ભક્તિ આપ. એ પણ તારા રસ્તે ચાલે એવું કરી દે. હે નાથ, આ સંસારમાંથી તો જ છૂટશે, બાકીનું કાંઈ કરવા જશે તો પાછો બંધાતો બંધાતો અને બંધાતો જ રહેશે. જો એને સિદ્ધ પદમાં ભક્તિ આવી જાય તો આ બિચારા મોહાન પ્રાણીઓને કાંઈ છૂટવાનો આરો વારો છે, આ નિશ્ચય વાર્તા આ જાણતા નથી, તો એ નાથ એને કંઈક તું એના ઉપર દયા કર, કૃપા કર, કરુણા કર. આ સંત પુરુષોએ આપણા કલ્યાણ માટે આ ભાવના ભાવી. આ એને કેના માટે ભાવી? પોતા માટે ભાવી. એને એમ કીધું, હે નાથ મને તું બચાવી લે એમ કીધું. એ તો જાણે છે, પણ જગતના જીવો ક્યાં બંધાણા છે, શું કામ બંધાણા છે, કેવી રીતે બંધાણા છે અને કેવી રીતે છૂટે, આ બતાવવા માટે આ સત્પુરુષોની અનંતી કૃપા, અનંતી કરુણા, સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો.